આંતરરાષ્ટ્રીય શ્રી કૃષ્ણ ભાવનામૃત સંઘ હરે કૃષ્ણ મંદિર દ્વારા પ્રસ્થાપિત આ ભાગવત કથાની અંદર સમસ્ત ભક્તોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. દસમ સ્કંદ 13મો અધ્યાય અને ભગવાન વ્રજ વૃંદાવનમાં દરરોજ બપોરે બપોરનું જે ભોજન કરે ને એની લીલાની કથાનું આપણે શ્રવણ કરીશું. ભગવાન 5 વર્ષની ઉંમરના હતા અને ગાયો અને વાછરડા ચરાવવા જતા. ભાગવતમાં વર્ણન છે કે 5 વર્ષથી નાની ઉંમર હતી એટલે વાછરડા ચરાવતા નાના નાના, અને એમને વધારે લાંબે સુધી અનુમતિ નહોતી જવાની, નંદગાંવમાં જ ફરવાનું, બહાર નહીં જવાનું. આવા નાના બાળકો હોય તો કૃષ્ણ 5 વર્ષના હતા, પણ 5 વર્ષથી ઉપરની ઉંમર થઈ, અઠવાડિયું થઈ ગયું એટલે કે નંદ બાબા કે બાબા હું હવે મોટો થઈ ગયો છું એટલે મને હવે વધારે દૂર જવાની અનુમતિ આપો અને હું વાછરડા નહીં ચરાવું, હવે હું નાનો નથી, હવે હું મોટો થઈ ગયો છું એટલે તો હવે હું ગાયો ચરાવીશ. તો ભગવાનને 9 લાખ ગાયો હતી. શાસ્ત્ર કહે છે કે ભગવાનને 9 લાખ ગાયો હતી અને રાધારાણીને એમના પિતા વૃષભાનુ હતા અને એમની માતાનું નામ હતું કીર્તિદા. કીર્તિદાનો યશ છે નામ, એનો અર્થ થાય કે જે સંસારને યશ આપે એને કીર્તિદા કહેવાય. તો કીર્તિદા અને વૃષભાનુની પુત્રી જેનું નામ રાધારાણી, જે કમળમાં તરતા તરતા આવ્યા હતા, યમુના નદીમાં સ્નાન કરતા વૃષભાનુ અને કીર્તિદા આ બંને ભગવાનને પ્રાર્થના કરતા કે હે પ્રભુ, અમને દીકરો નથી જોવતો પણ અમને એક દીકરી જોવે છે અને એવી દીકરી આપો કે જે સંસારના બધા જીવોનું કલ્યાણ કરે. એટલા માટે ભગવાન કે કુદરત જે પણ કયો એમની કૃપાથી યમુના નદીમાં કમળના ફૂલમાં તરતી તરતી રાધારાણી આવ્યા હતા અને સામા પગલાયા હતા, તેમને લઈ લીધા કીર્તિદા. જેમ ગઠામણ જગાણા ગામડું છે એવી રીતે વૃંદાવનમાં રાવલ ગામ છે. એ રાવલ ગામમાં કીર્તિદા અને વૃષભાનુ રહેતા અને ત્યાં રાવલ ગામમાં યમુના નદી વહેતી તો ત્યાંથી એ લોકોને રાધારાણી મળ્યા હતા. પણ એ લોકો ત્યાંથી ઘર બાર ખાલી કરી અને બરસાનામાં રહેવા જતા રહ્યા. રાવલને બરસાના 30-35 કિલોમીટર દૂર છે. તો વૃષભાનુને 20 લાખ ગાયો હતી. જેમ અત્યારે નથી કહેતા કે તમારે કેટલી જમીન, એટલે કે અમારે 100 વીઘા, એટલે પેલો કે અમારે 150 વીઘા જમીન છે, તો પેલો પૈસાવાળો વધારે કહેવાય. તો પહેલા જેટલું ગોધન, ગાયનું ધન જેટલું વધારે હતું એ વધારે પૈસાવાળો કહેવાતો. તો રાધા અને કૃષ્ણ બંને વચ્ચે જ્યારે કહેવાય ને કે હરાજીત થતી ઝઘડો આધ્યાત્મિક, અહીંયાના જેવો ઝઘડો ન થાય, અહીંયા તો લડાઈ પર કડમ એવા પતિ પત્ની લડાય જેની વાત પૂછે, દેરાણી જેઠાણી બધા એ એક થાળી વાટકા માટે જ લડાય, વધારે માટે લડાય નહીં. અહીંયાની જે સ્થિતિ છે અને આધ્યાત્મિક જગતમાં ઊંધું છે, ઉલટું છે. અહીંયાનું જગતમાં ક્રોધ અને ઈર્ષા અને ત્યાં આગળ ક્રોધ અને ઈર્ષા છે, પણ એ આધ્યાત્મિક છે, એ ભગવાનને સુખ પ્રદાન કરવા વાળી છે. ત્યાંની દુનિયા અલગ છે, ભગવાનના જેમ આપણે નાના છોકરાઓ માટે ઓલું પિક્ચર આવ્યું હતું કે બહાર કી દુનિયા કા આદમી આ ગયા હે, પેલું રિતિક રોશનનું કે કેવું પિક્ચર હતું, જાદુ એવો કંઈક જાદુ હતો એ, કે બીજી દુનિયાનો છે. તો વાસ્તવિકમાં બીજી દુનિયા છે, સ્વર્ગ છે, વૈકુંઠ છે, આધ્યાત્મિક જગત છે, અને ત્યાં આપણા કરતાં શ્રેષ્ઠ મનુષ્યો રહે છે, દેવતાઓ કરતાં પણ શ્રેષ્ઠ છે, અને ત્યાં જવા માટે આ ભગવાને આ બધી લીલાઓ કરી છે કે તમે તમે પણ જો એ લીલામાં તમારે પણ પ્રવિષ્ટ થવું હોય, ગોવાળિયા ગાયો ગોપીઓ ગ્વાલ બાલ તમારે પણ ત્યાં આવવું હોય તો તમે મારી કથાને શ્રવણ કરો. અને ભગવાનની કથા એટલી મધુર છે કે બધાને સુખ પ્રદાન કરશે. તો ભગવાન રોજ ગાયો ચરાવવા જતા અને નંદ ગામમાં આજે પણ એ જગ્યા છે કે ભગવાન રોજ એ પથ્થર ઉપર જમતા. પથ્થર ઉપર એટલે કે એવી ડિઝાઇનો બનાવેલી અલગ અલગ, જેમ આપણે ખાના બનાવેલા વાટકીઓના પથ્થર ઉપર, અને એમાં એની પર એ ધોઈ નાખતા અને એની પર જમતા ભગવાન. અને દહીં અને ભાત, કોઈ છાશ લાવે, કોઈ દાળ લાવે, કોઈ અથાણા લાવે, કોઈ લીંબુ લાવે, રોજના અલગ અલગ પ્રકારના ભાત બાંધીને લાવતા બધા. અને વ્રજનું જીવન બહુ આનંદિત એમ. અને તાજું માખણ લાવે, આપણે નથી કહેતા કે બેસ્ટ અમૂલ, પણ એ હોય 12 મહિનાનું વાસી, એની એક્સપાયર ડેટ હોય તો એ ચાકુથી લગાઈ લગાઈને ખાય બ્રેડ ઉપર ચોપડી. તો કે અમે સારું જીવન જીવીએ છીએ હો, અમારી પાસે ગાડીઓ છે, બંગલા છે. આવું તો ભગવાન બધા ભક્તોને કીધું, ગોવાળિયાઓને કીધું, શ્રીધામ મધુમંગલ સ્ટોક કૃષ્ણ આવા બધા ભગવાનના મિત્રો છે. અને શ્રીધામ તો 24 કલાક કે છે ઊંઘવાય એના ઘરે જતા, કૃષ્ણની ઘરે સાથે લંગોટિયા યાર કહેવાય ને મિત્ર. તો દરેક લોકો અલગ અલગ મીટિંગ કરતા રોજ સાંજે કે કોના ઘરે ધાડ પાડવાની છે, આવી રીતે અલગ અલગ લીલાઓ કરતા. તો એક સમયની ઘટના છે કે ભગવાન બધા ગોવાળીઓને કોરે મોરે રાખી અને વચ્ચે બેઠા, પાછળ પણ ગોવાળિયા બેઠા છે, આગળ પણ બેઠા છે, આ બાજુ બેઠા છે આ બાજુ, અને બધા લોકો કહે છે કે લો કાના મારી મમ્મીએ સુંદર વ્યંજન બનાવ્યા છે, જે પણ વસ્તુ અલગ અલગ પ્રકારની મીઠાઈઓ. તો પહેલા કૃષ્ણ તું જમ અને પછી અમે જમશું, એમનો પ્રેમ હતો. ભગવાનને પહેલા દેવું જોઈએ, આ એમના મિત્ર શીખવાડે છે. તો પાછળથી આપે, પાછળ તો માથું આવે, પણ તોય બધા મિત્રોને એમ જ લાગે કે ભગવાન મારું જમશે પહેલા, કારણ કે એ આધ્યાત્મિક જગતની આધ્યાત્મિક વાત છે. એક બીજી પણ કથા આની અંદર, બીજી કથા નાની કહું તમને કે યમુનાના તટ, યમુનાનો તટ છે ને ત્યાં આજે પણ છે વૃંદાવનમાં, યમુનાનો તટ જ્યાં રાસલીલા રમાય છે આજે પણ છે. અને એ જગ્યા આપણે આટલી નાની જ છે, 5 ઘર છે ને એટલી નાની જગ્યા છે, અને એમાં આજે પણ 33 કરોડ ગોપીઓ અને 33 કરોડ કૃષ્ણ છે. જે રોજ કહેવાય ને કે દર મહિનાની જે પૂર્ણિમા આવે ને એ રાસલીલા રમે છે નૃત્ય. તો આપણને ગળે ઉતરે વાત, આવડી નાની જગ્યામાં 33 કરોડ ગોપી અને 33 કરોડ કૃષ્ણ, એટલે 66 કરોડ આપણા ભારતની આબાદી 125 કરોડ છે આખું ભારત. તો આવડા નાના વૃંદાવન સોસાયટીમાં કેટલી કેવી રીતે હમાતા હશે. આપણને એમ થાય કે તો ગૂંચવાડો થઈ જતો હશે, નાચવામાં મજા નહીં આવતી હોય, આવું આમ મગજમાં આવે. આ હું તમને એટલા માટે મગજમાં બેસાડું છું કે આપણી બુદ્ધિ કેટલી સૂક્ષ્મ છે, અને શાસ્ત્ર ભગવાન અને દેવતાઓ કેટલા વિભૂ છે. આખું વૃંદાવન ધામ છે ને એ કમળ કમળ જેવું છે, કમળ જેવું. અને એ છે ને ભગવાનને જ્યારે રાસલીલા રમવી હોય ને તો એ જ કમળ છે ને મોટું થઈ જાય એ જ જગ્યા ઉપર. હવે સમજણમાં પડે છે? એ જ આવડી જગ્યા છે. પણ જ્યારે ભગવાનને રાસલીલા રમવી હોય તો એ કમળ કેવું થઈ જાય, મોટું, અને પછી રાસલીલા પટી જાય એટલે નાનું સંકોચાઈ જાય. એટલે ભગવાનની જે લીલા અદ્ભુત છે એને મોટા મોટા દેવતાઓ, મોટા મોટા ઋષિ મુનિઓ પણ અનુભવ નથી કરી શકતા. તો આવી રીતે બધા ગ્વાલ બાલ ગોવાળિયાઓ કૃષ્ણને ખવડાવતા, કાના તું પેલો ખા, અને જ્યારે જમાડી લેતા ત્યારે ડુંકાવતા એને, આમ હાથ આમ કરતા પછી લઈ લેતા, એટલે ભગવાનને ડુંકાવે એમ. તો આવી લીલા જોઈને 33 કરોડ જે દેવતાઓ સ્વર્ગમાંથી ફૂલોની વર્ષા કરતા, તો બધા બધા જુએ કે ફૂલ ક્યાંથી આવે છે, આટલા બધા ગોવાળિયાઓ બધા કે આ બધા ફૂલો ક્યાંથી આવે છે, કે ઝાડ ઉપરથી ઝરતા હશે. ત્યારે બ્રહ્માજી વિસ્મિત થઈ ગયા, બ્રહ્માજીને મોહ આવી ગયો. અને બ્રહ્માજી વિચાર કરે છે કે આ એ જ કૃષ્ણ છે કે જેને આખું જગત ભજે છે. ગોવિંદમ આદિ પુરુષમ તમહમ ભજામી, જેને લોકો જય જગદીશ હરે કરીને મનાવે છે અને 56 ભોગ જમાડે છે પણ તોય જમતા, કેટલી શુદ્ધતા અને પવિત્રતાથી ભગવાનને ભોગ લગાડવાનો હોય, અને આ એકબીજાનું એઠું ખાય છે, આ ભગવાન હોય ન શકે. હવે ભગવાન હોય તો હું પરીક્ષા તો લઉં. ત્યારે બ્રહ્માજી શું કર્યું, દૂર દૂર વાછરડાને ગાયો જે ચરાતા હતા ને, જે આગળ ચરાવતા હતા ઘાસમાં, એ બધાને ગાયબ કરી દીધા, ત્યાંથી લઈ અને બ્રહ્મલોકમાં મોકલી દીધા એમની શક્તિથી. કારણ કે એ ભગવાનના બનાવેલા જ છે, બ્રહ્માજી કોઈ બીજાના બનાવેલા નથી, એ પ્રભુના બનાવેલા છે, કૃષ્ણ બલરામજીના. તો ભગવાનના બનાવેલા એ 4 મોઢાવાળા બ્રહ્માજી મોહિત થઈ ગયા ભગવાનની માયાથી, અને વાછરડા અને ગાયોને ચોરી કરીને લઈ ગયા પોતાના ઘરે બ્રહ્મલોકમાં. સુમેરુ પર્વત છે અને ત્યાં આગળ લઈ ગયા અને સુવડાવી દીધા. આપણે જેમ પેલું ક્લોરોફોર્મ હુંગાળી દઈએ ને, એમ ઊંઘની ગોળીઓ આપીને હુવડાવી દીધા, અહીંયા સુઈ જાઓ. અને સુઈ ગયા એટલે બધા ગોવાળિયાઓ રાડો પાડે છે, અરે કાના આપણી ગાયો ક્યાં છે, દેખાતી નથી દૂર દૂરથી. ત્યારે ભગવાન કે તમે ચિંતા ન કરો, હું ગાયોનો ગોવાળ છું, ગોવિંદ છે મારું નામ, એટલે હું અત્યારે જ જોઈને આવું છું કે ક્યાં છે આપણી ગાયો. અને જેવી ગાયોને જોવા જાય છે તો ગાયો તો એક હતી નહીં, અને ભગવાન કે કોણ લઈ ગયું છે. ભગવાન બધું જાણે છે, ભૂત ભવિષ્ય અને વર્તમાન, કે આ સંસારના જીવોએ ભૂતકાળમાં શું કર્યું છે, વર્તમાનમાં આપણા હૃદયમાં શું ચાલી રહ્યું છે આપણા આજુબાજુ વાળા કોઈ જાણતું નથી, અને ભવિષ્યમાં શું કરવાના છે આવતીકાલે કે આવતા મહિને કે આવતા વર્ષે આપણે વિચાર નથી કર્યો, પણ શું કરવાના છીએ, ક્યાં જવાનો છે એ બધું ભગવાન જાણે છે. ભૂત ભવિષ્ય અને વર્તમાન, હે અર્જુન, હું ત્રણેયના કાળનું, જે આ સંસારના બધા જીવોનું ભૂત ભવિષ્ય ને છું. પણ એટલું મોટું દુર્ભાગ્ય છે અર્જુન કે આટલા ભેગા મળીને મુજે એક ભગવાનને આજ સુધી કોઈ જાણી નથી શક્યું, અને મારી માયા એવી બનાવી છે કે મને જાણી નથી શક્યું કે હું કોણ છું. અને બ્રહ્માજી તો વાછરડાને ચોરી કરીને લઈ ગયા, અને ભગવાન ફરીથી પાછા આવ્યા જ્યાં જમ ભોજન થાળી જ્યાં રોજ જમતા હતા એ જગ્યા પર આવ્યા, અને આવીને જોવે તો એક પણ ગોવાળિયો નતો. આવા નાના નાના ગોવાળિયા હતા 5-6 વર્ષના, ઈ એકે નતા, ગાયબ થઈ ગયા. એટલે ભગવાન વિચાર કરે છે કે નિશ્ચિત આ મારા દીકરાની જ રમત ગમત છે 4 મોઢાવાળાની. તો હવે શું કરીએ. ભગવાને તરત જ જે પેલા બધું ગાયબ થઈ ગયું હતું, જે ભાત લાયા હતા ને વાસણો બધું ગાયબ થઈ ગયું. હવે ઘરે જવાબ શું આપવો, કારણ કે જવાબદારી તો આમની હતી કે કાના તું લઈ ગયો તો હવે મારા બાળકોને પાછા લાવ, મારા ગોવાળિયાઓને, મારી ગાયોને. આપણે નથી કરતા, બે ચાર મિત્રો ગયા હોય ને ક્યાંક છોકરો ગાયબ થઈ ગયો હોય, મોટા લોકોને કીધું તમને ના પાડી દે કે અંબાજી મત, આ મેળામાં આ ભાદરવી પૂનમે ખોવાઈ ગયો એમ. બસ આ વસ્તુ ભગવાન હવે વિચાર કરે તો એવા જે કહેવાય વાસણો જે હતા, એવા ને એવા વાસણો પ્રગટ કર્યા, એવા એવા સિક્કા, જેને સિક્કા કહેવાય કાઠિયાવાડી ભાષામાં ભાતને, તો એ જે જે ગરણા બાંધીને લાયા તે એવા ને એવા કપડાં પ્રગટ કર્યા, જેને જે કપડામાં જેવું દાગ લાગેલો તો એવો ને એવો જ દાગ. અમુકને લાગેલો હોય ને કે આ તો અમારું ફાળ છે, ઘણા લોકો કહે કે આ તો અમારું કપડું છે, કપડા હુકાવ્યા હોય તો ઉડીને જતું રહે બીજાના ઘરે, તો નથી ઓળખતા. કેવું ઓળખે? એમાં ડિઝાઇન હોય, કંઈક ડાઘ પડેલો હોય તરત ખબર પડી જાય કે આ તો અમારું છે. તો એવી રીતે ભગવાને બધા પ્રકારની જે જે વસ્તુ ખોવાઈ ગઈ તે ગોવાળિયા ગાયો એમને જે બાંધેલી ઘંટડીઓ બધું સેમ ટુ સેમ બની ગયું. અને પછી એ બધા પોતપોતાના ઘરે જતા રહ્યા અને કે છે એક વર્ષ સુધી ભગવાને આ બધી લીલા કરી. પણ બ્રહ્માજીના ધામમાં છે ને ખાલી એક ત્રુટી જેટલો સમય, એટલે કે જેમ કમળનું પાન હોય છિદ્ર કરે હોલ પાડે એમાં કેટલી વાર લાગે, કમળનું ફૂલ હોય ફૂલ હોય એમાં ખાલી આમ સોયથી આમ કેટલી વાર લાગે, એટલો સમય ત્યાં બ્રહ્મલોકમાં થાય. અને અહીંયા 1 year 365 days 365 દિવસ વીતી ગયા. કે જે 5-6 દિવસ આડા હતા ખાલી, 355-66 દિવસ જેવા થઈ ગયા હતા. અને અઠવાડિયું આડું હતું. બ્રહ્માજી કે લાવો જોતા હું તો ખરો, ભગવાન છે કે માણસ છે કે દેવતા છે, આ બધા વ્રજવાળા એને ભગવાન માને છે તો જોઈ લઈએ. આજે બ્રહ્મા પૃથ્વી પર આવ્યા તો અદ્ભુત ચમત્કાર જોવે કે જે ગોવાળિયાઓને જોયા હતા એ તો બ્રહ્મલોકમાં સુતેલા છે, અને જે વાછરડા ચોરી કરી લઈ ગયા એ બ્રહ્મલોકમાં સુતેલા હતા. તો આ નવા ક્યાંથી આવ્યા? એવા ને એવા જે વસ્તુ ચોરી કરી લઈ ગયા એવી ને એવી પ્રગટ થઈ ગઈ, એ ફરીથી બ્રહ્મલોકમાં ગયા. અને ત્યાં જઈને જોવે તો ત્યાં એવા ને એવા સુતેલા બધા ગાયો અને વાછરડા બધા. અને અહીંયા આગળ પણ એવી જ ગાયો, એવા જ વાછરડા ને એવા જ ગોવાળિયા બધા. અને એક વસ્તુ કે જ્યારે પહેલા જ દિવસે ભગવાન કૃષ્ણ એમનો વિસ્તાર થયો હતો ને એમાંથી જ પ્રગટ થયા હતા બધા ગોવાળિયા, તો બધા પોતપોતાના ઘરે ગયા, બધા પોતપોતાના ઘરે. એની જે માં ગોપી જે હોય ને ઘરડી ગોપી, એ દીકરાને કે અલ્લે રમલા આજ તો તું હારો કેમ લાગે, આટલો તો સારા લાગે જ ને, ભગવાનનું સ્પર્શ થાય એટલે દરેકને સુખ મળે. એટલે જે ગોવાળિયા નાના નાના બાળકો હતા ને એ માં પાસે જાય અને માતા જ્યારે એને ખોળામાં લે એટલે માતાને અદ્ભુત સુખનો આનંદ લાગે. ભગવાન આજે તો કે તું હારો કેમ લાગે છે આટલો, આટલા દાડા તો મને હારો નથી લાગતો, આજે કેમ લાગે છે? પણ એ સાક્ષાત કૃષ્ણ હતા, બીજું કોઈ નહોતું. અને જેટલી ગાયો હતી પોતાના ગોવાળિયાઓને પણ, પેલી ગાયો હતી પોતાના વાછરડાઓને એટલા એથી દૂધ આપતા હતા. એક વર્ષ સુધી આ ઘટના ઘટી. અને બ્રહ્માજી આવ્યા એટલે બ્રહ્માજી જોવે છે એવી જ ગાયો એવા જ ગોવાળિયા. બ્રહ્માજીને તરત જ આંખો ખુલી ગઈ. જેમ જગન્નાથજીની મોટી મોટી આંખો છે ને એ તો બ્રહ્માજીની મોટી મોટી આંખો થઈ ગઈ. ધ્રુજવા લાગ્યા કે હવે હું શું કરું, મેં કેટલો મોટો અપરાધ કર્યો છે કે ભગવાનની પરીક્ષા લીધી. ત્યારે બ્રહ્માજી કહે છે બંને જગ્યાએ બંનેને જોયા અને ઘણી ધ્યાન ધરીને પોતાની જ્ઞાન દ્રષ્ટિથી ગોપ બાળ છે અને ક્યાં પાછળથી બનાવેલા છે, આમાં કયા સાચા અને કયા બનાવટી કઈ ખબર નથી પડતી કે પેલાય છે, હવે સાચા કયા છે ને ખોટા કયા છે. ત્યારે ભગવાને સાચા દર્શન આપી દીધા કે જે વ્રજની અંદર તું જે જોવી રહ્યો છે બ્રહ્મા એ બીજું કોઈ નથી, હું જ છું. અને બધી ગાયોની અંદર ચતુર્ભુજ બ્રહ્મા, ચતુર્ભુજનું દર્શન થઈ ગયા બધી ગાયો ગોવાળિયા અને વાછરડામાં. એ જ બંશીધારી કૃષ્ણના દર્શન થઈ ગયા, જે પહેરેલું જેને મોર પંખ ધારણ કરેલું એ જ કૃષ્ણ બધાના બ્રહ્માજીએ દર્શન કર્યા. અને કે છે
एवं सम्मोहयन् विष्णु विमोहं विश्वमोनम् स्वयमेव मायाजो स्वयमेव विमोहितः।
કે જે ભગવાન શ્રી કૃષ્ણની માયામાં તો બધા જ મુગ્ધ થઈ રહ્યા છે, પરંતુ કોઈ પણ માયા મોહ ભગવાનનો સ્પર્શ કરી શકતી નથી। બ્રહ્માજી તે ભગવાન શ્રી કૃષ્ણને પોતાની માયાથી મોહિત કરવા નીકળી પડ્યા હતા, પણ આજે પોતે મોહિત થઈ ગયા। ભગવાનની માયા આ સંસારના બધા જીવોને મોહિત કરી દે છે કે ઘર પરિવાર પુત્ર પરિજન આપી દીધો છે એટલે બધાને એમ જ લાગે કે આ જ મારું ઘર, આ મારું મકાન, અમારા પુત્ર, અમારા પતિ, અમારી પત્ની અને આ જ મારું કુટુંબ।